આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોને પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા ઉપર ભાર મૂક્યો. મ્યાનમાર થાઇલેન્ડમાં આવેલા ધરતીકંપમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1000ને પાર. છત્તીસગઢમાં થયેલી અથડામણમાં 16 નક્સલવાદી ઠાર. ઇસરોએ પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર ઉપર 1000 કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી. અને અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઈપીએલનો મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આવનારી પેઢીઓ માટે સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવાની આપણી નૈતિક જવાબદારી છે. આ માટે આપણે પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવી પડશે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન 2025નું ઉદઘાટન કરતાં સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આપણે સૌએ વર્ષ 2047 સુધી ભારતને એક એવો વિકસિત દેશ બનાવવાનો છે જ્યાં હવા, પાણી, હરિયાળી અને આનંદ સમગ્ર વિશ્વ સમુદાયને આકર્ષિત કરે.
पर्यावरण से जुड़े ऐसे सभी दिवस ये संदेश देते हैं कि हम प्रतिदिन अनेक उद्देश्यों और कार्यक्रमों का ध्यान में रखते हुए और जहां तक हो सके उन्हें अपने दैनिक जीवन का हिस्सा बनाएं. जागरूकता पर आधारित निरंतर सक्रियता तथा सबकी भागीदारी से ही पर्यावरण संरक्षण और संवेदन संभव हो सकेगा.
બે દિવસના આ સંમેલનનો ઉદ્દેશ પર્યાવરણ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓને એક મંચ ઉપર લાવીને મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાનો તેમજ કાર્યવાહીનું યોગ્ય નિરાકરણ શોધવાનો છે. મ્યાનમાર અને થાઇલેન્ડમાં ગઈકાલે આવેલા 7.7ની તીવ્રતાના ધરતીકંપમાં મૃત્યુઆંક વધીને 1000ને પાર થયો છે. મ્યાનમાર સરકારના જણાવ્યા મુજબ 1002 લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે અને 2000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 30 અન્ય ગુમ થયા હોવાના અહેવાલ છે. જ્યારે થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં 6 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા, 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 47 લોકો ગુમ છે. દરમિયાન અહીં વિશ્વભરના અનેક દેશ સહાય મોકલી રહ્યા છે. ભારતે તપાસ અને બચાવ ટીમ, તબીબી ટીમ અને વધારાની સહાય મોકલી છે. રશિયાના કટોકટી મંત્રાલયે 120 બચાવકર્તાઓ અને પુરવઠા સાથે 2 વિમાન રવાના કર્યા છે. ચીનની 37 સભ્યોની એક ટીમ યાંગોન શહેરમાં પહોંચી છે, જ્યારે મલેશિયા આવતીકાલે 50 લોકોને ભૂકંપ ડિટેક્ટર, ડ્રોન અને અન્ય પુરવઠા સાથે મોકલશે. સંયુક્ત રાષ્ટ્રએ રાહત પ્રયાસો શરૂ કરવા $50 મિલિયન પણ ફાળવ્યા છે. ભારત મ્યાનમારમાં હવાઈદળના વધુ 2 વિમાન દ્વારા રાહત સામગ્રી મોકલશે. ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારતીય વિમાન ટૂંક સમયમાં હિન્ડન વાયુદળના મથકથી રવાના થશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. દરમિયાન ભારતીય વાયુસેનાનું C-130J વિમાન 15 ટન તાત્કાલિક માનવતાવાદી સહાયનો પ્રથમ જથ્થો લઈને આજે સવારે યાંગોન પહોંચ્યું છે. આ રાહત પેકેજમાં તંબુ, ધાબળા, સ્લીપિંગ બેગ, ફૂડ પેકેટ, સ્વચ્છતા કીટ, જનરેટર અને રસોડાના સેટનો સમાવેશ કરાયો છે. વધુમાં આપત્તિથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા મહત્વપૂર્ણ તબીબી પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે આ સાથે તપાસ અને બચાવ ટીમ અને તબીબી ટીમ પણ મ્યાનમાર મોકલવામાં આવી છે. દરમિયાન મ્યાનમાર ખાતેનું ભારતીય રાજદૂત ભવન ભારત તરફથી સહાય અને રાહત પુરવઠો ઝડપથી મળે તે માટે મ્યાનમારના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. રાજદૂત ભવન મ્યાનમારમાં ભારતીય સમુદાય સાથે પણ સતત સંપર્કમાં છે. અફઘાનિસ્તાનમાં આજે સવારે 5:16 ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ ધરતીકંપની તીવ્રતા 4.7 હોવાનું જણાયું હતું. જો કે કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે થયેલી અથડામણમાં 16 નક્સલવાદી ઠાર કરાયા છે. અથડામણમાં જિલ્લા અનામત દળ DRGના 2 જવાન ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. કેરાલાપાલ ક્ષેત્રમાં માઓવાદીઓ હોવાની માહિતી મળતા કેન્દ્રીય અનામત પોલીસ દળ અને DRGના સંયુક્ત દળે અભિયાન હાથ ધર્યું હતું. મળતી માહિતી મુજબ સવારથી જ સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારી ચાલી રહી છે. અથડામણ સ્થળ ઉપરથી અત્યાર સુધી 16 નક્સલવાદીઓના મૃતદેહ કબજે કરાયા છે. આ સાથે જ AK-47, રોકેટ લોન્ચર, રાયફલ સહિત મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળા કબજે કરાયા છે. તપાસ અભિયાન હજી ચાલી રહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર એક સંદેશમાં કહ્યું કે નક્સલવાદ સામે વધુ એક કાર્યવાહીમાં હથિયારોનો મોટો જથ્થો કબજે કરાયો છે. તેમણે એ વાત ઉપર પ્રકાશ પાડ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર 31 માર્ચ 2026થી પહેલા નક્સલવાદનો નાશ કરવા પ્રતિબદ્ધ છે. સાથે જ હથિયારો રાખનારા લોકોને અપીલ કરતા શ્રી શાહે કહ્યું કે હથિયાર અને હિંસાથી નહીં પણ શાંતિ અને વિકાસથી પરિવર્તન આવી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે. તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ દીક્ષાભૂમિ જશે. તેઓ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. ત્યારબાદ છત્તીસગઢના બિલાસપુર ખાતે 33,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેરસભામાં પણ સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન ઉપર પણ પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો ઉપરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સ્ટેમના સ્નાતકો ઉભા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં આજે યુનિયન ઇન્ટરનેશનલ ડી એડવોકેટના પૂર્ણ સત્રમાં સંબોધન કરતા તેમણે ન્યાયિક પ્રણાલીની કાર્યક્ષમતા સુધારવા અને ઝડપી ન્યાય પહોંચાડવામાં ટેકનોલોજીની ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર પેટન્ટ, કોપીરાઇટ મંજૂરીઓ અને ડિઝાઇન મંજૂરીઓને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર ઉપર 1,000 કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ પરીક્ષણમાં ઉપગ્રહોમાં વિદ્યુત ગતિશીલતા પ્રણાલીના એકીકરણને સરળ બનાવશે. આ પરીક્ષણ 5.4 કિલોવોટના શક્તિ સ્તરથી એક કક્ષામાં કરાયું હતું, જે અવકાશની વેક્યુમ સ્થિતિઓનું અનુકરણ કરે છે. આ પ્રણાલીને અવકાશ સંસ્થાના ભવિષ્યના ઉપગ્રહોમાં રાસાયણિક ગતિશીલતા પ્રણાલીની જગ્યા લેવા અને સંચાર ઉપગ્રહો માટેનો માર્ગ મોકળો કરશે. ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, ગોવા અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉપરાંત આગામી 2 દિવસ ઉત્તર પશ્ચિમથી અડીને આવેલા મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં 2-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ આગાહી છે. દરમિયાન રાજસ્થાનમાં પૂરઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું.
પૂરા નોર્થ ઇન્ડિયા મેં યાને કે આપ જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ ઓર મધ્યપ્રદેશ તક સ્ટ્રોંગ વિન્ડ્સ 20-30 કિલોમીટર પ્રતિ ઘંટા ચલ રહી હૈ ઓર રાજસ્થાન મેં ખાસ કર ડસ્ટ રેઇઝિંગ વિન્ડ્સ ચલ રહા હૈ જિસસે વિઝિબિલિટી કાફી કમ હોતી જા રહી હૈ.
ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLની 9મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ 7:30 વાગે શરૂ થશે. ગુજરાતની ટીમ શુભમન ગિલ અને મુંબઈની ટીમ હાર્દિક પંડ્યાના સુકાની પદ હેઠળ રમશે. દરમિયાન ગઈકાલે ચેન્નઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નઈ સુપર કિંગ્સને 50 રનથી પરાજય આપ્યો હતો. પહેલા બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા હતા, જ્યારે ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 146 રન જ બનાવી શકી હતી. મેચમાં રજત પાટીદારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોને પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા ઉપર ભાર મૂક્યો. મ્યાનમાર થાઇલેન્ડમાં આવેલા ધરતીકંપમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1,000ને પાર. છત્તીસગઢમાં થયેલી અથડામણમાં 16 નક્સલવાદી ઠાર. ઇસરોએ પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર ઉપર 1,000 કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી. અને અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે IPLનો મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.